મેં તો તમારા પર કેવી કેવી મોરાદ રાખી હતી કે ભીષ્મ આજે ગયા છે એટલે જરૂર કોઈ મોટા યોદ્ધાનો નાશ કરીને આવશે, પણ તમે તો કશું ના કર્યું. ભીષ્મને ક્રોધ ચડી ગયો. દુર્યોધન, ઉનીમાં ખરાબ નથી, નથી તો આજે કેમ કશું ના થયું તારે? એટલે ભીષ્મે આવેશમાં આવી જઈને પ્રતિજ્ઞા લઈ લીધી. જો ભીષ્મની પ્રતિજ્ઞા, કે જો દુર્યોધન આવતીકાલે આ છાવણીમાં હું અર્જુનનું લોહી નીતરતું માથું લઈને આવી જા, આવીશ તો, નહીં તો મારું માથું આપીને આવીશ. હવે આજે છેલ્લો દિવસ છે, આવીશ તો અર્જુનનું માથું કાપીને એનું લોહી નીતરતું માથું લઈને શિબિર અથવા છાવણીમાં આવીશ, નહીં તો મારું માથું આપીને આવીશ. દુર્યોધન ખુશ થઈ ગયો, હા આવે ડોહો ચગ્યો છે, આવ કાલે કઈક થશે. શ્રી કૃષ્ણ ભગવાન બહુ ચતુર, એટલે દુર્યોધનની છાવણીમાં પોતાના જાસૂસો રાખેલા. એ જાસૂસે ભીષ્મજીની આ પ્રતિજ્ઞા સાંભળી કે ભીષ્મે એવી પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે અર્જુનનું માથું લઈને જ પાછા આવશે. આ બાજુ એ શ્રી કૃષ્ણ તો બધા સૈનિકો ને બધા સેનાપતિઓને બોલાવીને આવતીકાલે કેમનો વ્યૂહ કરવો એ બધી વ્યૂહમાં બધાને ભાષણ કરી રહ્યા છે, જો તમારે આમ જવાનું આમ જવાનું એમ કરી રહ્યા છે. એટલા બધા દૂત આવ્યા, જાસૂસ આવ્યા, મહારાજ અગત્યના સમાચાર છે. કેમ? ચલાવી જા, બોલો શું છે? ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે અર્જુનનું માથું કાપીને જ, લોહી નીતરતું એનું માથું લઈને જ એ છાવણીમાં આવશે. કેમ? અર્જુન ક્યાં છે? અર્જુન ક્યાં છે? એટલે અર્જુન ક્યાં કરો, તપાસ કરો. અર્જુન એની છાવણીમાં ઘસ ઘસાટ ઊંઘી રહ્યો છે. ભગવાન તો દોડતા દોડતા કહે કે અર્જુન, હું તમને મગજમાં નહીં કરશો, મને ઊંઘવા દો, થાકેલો છે આખો આખો દિવસ, અને મારી વાત તો સાંભળ, મારે કઈ સાંભળવું નથી. એટલે આપણે સાંભળતો ખરો, ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી છે કે આવતીકાલે તારું માથું કાપીને એ છાવણીમાં જશે, તે મારે શું વાંધો છે? મેં તો રથના છોડા તમને સોંપી દીધા છે, હવે મરાવો હોય તો મરાવો, જીવાડો હોય તો જીવાડો, મને અહીંથી ઊંઘવા દો, ભાઈ આગળ ચાલ્યા જાઓ, તમે એ વાતમાં કશો તમે જાણો, મારે શું? મેં તો આ છોડા તમને સોંપી દીધા. જો પણ કેટલી મજાની ગીતાની આ વાત છે કે અછોડા સોંપી દીધા હોવા છતાંય અર્જુન નિષ્ક્રિય નથી, સક્રિય છે. આમાંથી એ શીખવાનું છે, ભગવાનને આપી દીધું એટલે આપણાથી આરસુ ના બની જાય. ભગવાન આઈન કરશે, કેમ? ભગવાન ગુલામ છે, આપણે તો આઈન કરવાનો છે. હે, એ તો ભગવાન પર વિશ્વાસ રાખીને કામ તો આપણે કરવાનું છે, ભગવાન કરવાનો નથી. એક ખેડૂત પોતાના ગાળામાં 10-15 અનાજ રહી અને જતો હતો, અને રસ્તામાં ખાડામાં એનું ગાળું ફસાઈ ગયું, કાદવ આવ્યો એટલે અછોડા નાખીને નીચે ઉતર્યો. આ નીચે ઉતરીને, હે ભગવાન આ મારું ગાળું કાઢજે, હે ભગવાન આ મારું ગાળું કાઢો. 4 વાગ્યા સુધી બુઓ પાણી, પણ ભગવાન આવતો છે ગાળું કાઢવા, નવરો છે ભાઈ. એટલે આકાશવાણી થઈ કે ભગવાન આળસુને મદદ કરતો નથી, એ તો નિષ્ક્રિય, એ તો સક્રિય હોય એને મદદ કરે છે. ભગવાન આળસુને કોઈ દાડો મદદ ન કરે, માટે તારી મેરે પ્રયત્ન કર. એટલે પેલો ઉભો થઈ ગયો અને પોતે ત્યાં જઈ અને પેલું જે પૈડું હતું એ કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. જ્યાં પહેલે ભગવાને એનામાં શક્તિ મૂકી દીધી, અથવા બીજા 4 માણસો કોઈ આવી ગયા અને એને મદદ કરી અને ગાળું એનું નીકળી ગયું. આળસુને ભગવાન મદદ કરીને જો ગીતા આપણને સક્રિય થવાનું કહે છે. સ્વામી વિવેકાનંદે એટલા જ માટે એક જગ્યાએ લખ્યું કે ફાઈટ લાઈક અર્જુન, અર્જુનની માફક લડો, બટ પુટ ધ રેઇન્સ ઓફ યોર હોર્સિસ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ શ્રી કૃષ્ણ, પરંતુ તમારા ઘોડાના જે અછોડા છે ને એ તો ભગવાનના હાથમાં સોંપી દો, શ્રી કૃષ્ણના હાથમાં સોંપી દો. જો કેવું આગળ જવાય છે, આનું નામ સખા ભક્તિ કહેવાય. આપણે તો ભાઈબંધને સોંપ્યો હોય પછી અડી ઘડી જઈએ, જો કેવું થયું ભાઈ, કેવું તો એવું કોને આવે જોયું ના આવે તો તું ત્યારે કરી લે. તારા ભાઈબંધ પર વિશ્વાસ ના હોય કેમ ચાલે? એક વખત તમારા રથના અછોડા ભગવાનને સોંપી દો, જો પછી કેવો આનંદ આવે છે. પણ આપણે એવા છીએ ને કે પછી દુઃખી થઈએ છીએ, છોડતા નથી. શરણ ગમન કર્યા પછી ચિંતા હોય એને ભક્ત કેમ કહેવાય? એને ચિંતા જ ના હોય કે મેં તો ભગવાનને સોંપ્યું છે, હવે એને જેમ કરવો તેમ કરશે, કેટલો આનંદ આવે. પણ આવું બોલીએ છીએ ખરા, પણ વાસ્તવિક આપણે અમલમાં મૂકતા નથી અને એના પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. સખ્ય ભક્તિ એટલે જેમ કોઈ મિત્ર પર વિશ્વાસ રાખીને આપણે એને બધું કામ સોંપી દઈએ છીએ, તેમ ભગવાન પર મારો ભગવાન મારો સખા છે એમ માનીને બધું સોંપી દેવું જોઈએ, સર્વસ્વ સમર્પણ કરી દેવું જોઈએ. સમર્પણ વૃત્તિ એ જ સખા ભક્તિ કહેવાય. ભાઈબંધને બધું સોંપી દઈએ છીએ ને, એના વગર ગમે જ નહીં, એના વગર ખાવાનું ભાવે નહીં, ક્ષણે ક્ષણે પડે પડે આપણને એની યાદ આવ્યા કરે, એનું નામ ભગવાનની સખ્ય ભક્તિ કહેવાય. સખ્ય સદા હરિનું, અને હંમેશા ભગવાનનું જ સખ્ય રાખો. એ જ સાચો આપણો ઉદ્ધારક છે, એ જ આપણું સર્વનો તારક છે. એવી જાતનો ભાવ રાખીને બધું એને સોંપી દો. સારું થાય તોય આનંદ, બગડે તો પણ આનંદ. શું વાંધો છે? બગડ્યું તો એ ભાઈબંધ થી બગડ્યું તો કઈ વાંધો નહીં, પણ આપણે તો આનંદ જ માનવો કે ભાઈ આપણે કશું કર્યું નથી. એવો ભાવથી ભગવાનને સોંપીએ એ ભગવાનની સખ્ય ભક્તિ કહેવાય. અને છેલ્લી આવી અસખ્ય સદા હરિનું, અને આત્મનિવેદન તે ભક્તિ નવવિધ આ કહી પ્રેમ લક્ષણા તે. આ છેલ્લા પ્રકારની ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભક્તિની ચરમ સીમા જેમાં હું મારો ભગવાન જુદા જ નથી એ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. એમ જેમ ભગવાનને જેમ પેલી ભમરીનું આગળ આવી ગયું કે ભમરીએ એમ ડંખ મારીને ભમરી ભમરી કરતા પેળો કીળો ભમરી બની જાય, તેમ ભક્ત પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતે ભગવાન જ બની જાય. કૃષ્ણ કૃષ્ણ કરતા મીરા ખુદ હી કૃષ્ણ હો ગઈ. જેમ ગુરુ મહારાજે કહ્યું કૃષ્ણ કૃષ્ણ કરતા થયું ગોપી કૃષ્ણ સ્વરૂપ, જેમ ગોપી જ કૃષ્ણ બની ગઈ તેમ ગુરુ ગુરુ કરતા થાય નરે પોતાનું, તેમ ગુરુ ગુરુ કરતા શિષ્ય પણ ગુરુના જેવો જ બની જાય. ભક્ત અને ભગવાન પછી એક થઈ જાય. આ આત્મનિવેદન સર્વસ્વ પ્રભુને સમર્પણ, મારું કશું જ નહીં, આવી જાતની જે વૃત્તિ અને ત્યારે ભગવાનની સાથે એકતા સદાય, એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. એક વખત ઉદ્ધવજીને અહંકાર થયો, જો ભગવાન બધું સહન કરે હા, પણ આપણો અહંકાર ભગવાનને ગમતો નથી. આપણો ગર્વ ભગવાનને ખૂંચે છે. આપણે અહમ માયું એટલે ભગવાનને સળકાટ થાય છે. પ્રભુને ગર્વ નથી ગમતો, એને બીજું બધું ગમે, પણ તમે અહંકાર કરો ને એ ભગવાનને જરાય ગમતો નથી. તરત ઉતારી મૂકે. સાચો સદગુરુ હોય એ પણ શિષ્યનો અહંકાર ઉતારી દે, એમને જરાય એમ ના થાય. આ છે શિવાજી મહારાજ સિંહગઢનો કિલ્લો બનાવતા હતા. 5,000 માણસો કામ કરે મજૂરો, મોટો ઘોડા પર બેસીને સરસ શિવાજી મહારાજ નિરીક્ષણ કરવા ગયા. કહો હો હો, મોટા મોટા પથ્થરો આવે છે, મન ગોઠવાય છે, આ તે કેટલું માણસ કામ કરે છે? મહારાજ 5,000 માણસ કામ કરે છે. કેમ? શિવાજીએ મુખ ઉપર મૂછ ઉપર તાલ લીધો, જો અહંકાર આવી ગયો. આ 5,000 માણસનું પોષણ તો હું કરું છું ને, આ 5,000 માણસને રોજી તો હું આપું છું ને, આ હું. આ અહંકાર સદગુરુને ખટકે છે, કારણ કે સદગુરુ જાણે છે કે જો શિષ્ય અહંકાર કરશે તો એનો નાશ થશે. એટલે આપણો નાશ નથી કરાવવો, એટલે ગુરુ મહારાજ અહંકારને તરત ટાળી દે. જ્યાં શિવાજી મહારાજને અહંકાર આવ્યો, 5,000 માણસને રોજી તો હું આપું છું ને, આજે મારું આપેલું ખાશે ને, અને ખટાક્ષ ને ત્યાં સમર્થ જેને માથે ગુરુ હોય ને ભાઈ, એને કોઈ ચિંતા નહીં. ત્યાં એકદમ સ્વામી રામદાસ પ્રગટ થઈ ગયા, જાણે પથ્થર માંથી નીકળ્યા. શિવા કો મારા ભગવાન, મારા ગુરુ મહારાજ પધાર્યા. ક્યાં પોતાની સુંદર રેશમી આવી પામરી હતી એક પથ્થર પર પાથરી દીધી. મહારાજ સ્વામી રામદાસજી બિરાજ્યા. શું ચાલે છે શિવા? કે બાપજી મોટો કિલ્લો બની રહ્યો છે સિંહગઢનો, એમ 5,000 માણસ કામ કરે છે બાપજી. હા, 5,000 ને રોજી હું આપું છું. અને મહારાજ, જો ગુરુની આગળ કોઈ દાડો અભિમાન ન કરાય, સંતની આગળ અને કોઈની આગળ ભાઈ, આપણે શું કરવું અભિમાન કરીએ, આપણે શું છીએ? પણ અહંકાર તો ગુરુને અને ભગવાનને ખૂંચે છે કે આ 5,000 માણસ કામ કરે છે મહારાજ, બાપજી એમ કે હા 5000 ને રોજી હું આપું છું. આ હું ભગવાન ને ખટક્યો. એટલે રામદાસ સ્વામી બોલ્યા કે શિવા, પેલો પથ્થર જરા મંગાઈ ગયો. અહીંયા એક મોટો પથ્થર હતો, 5-7 મજૂરો જઈ પથ્થર લાવી ઉંચકી અને સ્વામીજીની આગળ મૂક્યો, સમર્થની આગળ. એક મજૂરને કે ઘણ રહીને આવ ભાઈ આ પથ્થર ફોડ. પેલા મજૂરે જોરથી ઘણ માર્યો અને પથ્થર ફોડ્યો તો પથ્થરમાં નાનું અમથું આટલું બાકું, એમાં જરાક અમથું પાણી અને એમાં એક દીડકી બેસી રહેલી. હા, ભગવાન રામદાસે પૂછ્યું શિવાજીને કે શિવાજી, આ દેડકીનું પોષણ તું કરે છે કે ના ભાઈ સાહેબ? આ દેડકીને તું ખવડાવે છે, એનું ખાવાનું તું આપે છે કે ના? તો તું તો એક દેડકીનું પોષણ કરવાને તું સમર્થ નથી. અને કે 5000 માણસને હું રોજી આપું છું. અરે શિવાજીને જેવા ગુરુ હતા એવા શિષ્ય પણ હતા કે અરે રે, મેં આ શું કરી નાખ્યું, મારો અહંકાર તરત ઉતારી દીધો. શિવા, આ શેને એક એક દેડકીનું પણ પોષણ કરવામાં તારી તાકાત નથી, અને તું એમ માને છે કે 5000 પોષણ કરું છું? ભગવાન મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ. શિવાજી અંતર ખોજ કરી, જો ગુરુ મહારાજ ટકોર કરે તો આપણે અંતરમાં ખોજ કરવી કે મારી કઈ ભૂલ છે. શિવાજીને વિચારાવો કે આ મને અભિમાન કેમ આવ્યું કે મારી પાસે સત્તા આવી છે, મારી પાસે સંપત્તિ આવી છે, મારી પાસે શક્તિ છે, એટલે મને અહંકાર આવ્યો. મારું છે એવું માનું તારે અહંકાર આવે ને, તે જ વખતે કહું કે ભગવાન રાજ તમારું, હું છું જ નહીં. રામદાસે કહ્યું શિવાજી, હું ક્યાં રાજ કરવા બેસવાનો છું? કે નહીં, હવે મારું રાજ જ નહીં ભગવાન. રાજ ગાદી ઉપર સ્વામી મહારાજની રામદાસની પાદુકાઓ મૂકી અને શિવાજી બાજુમાં બેસીને રાજ ચલાવે. પોતે રાજા છે જ નહીં, ભગવાન અંડાને પોતે પ્રતીક બનાવ્યું અને આ રીતે સંતનું સન્માન કર્યું. તો સાચા સદગુરુ છે ને એ શિષ્યનો અહંકાર તોડી નાખે. એક વખત બાપજી પોરમાં હતા, મને કે કાગળું લખાવું તે તું લખ. મેં કહું લખું બાપજી, હું એમની ખુરશી નજીક બેઠો, હિન્દીમાં કાગળ લખવાનો હતો. મેં આમ ચીપી ચીપી સુંદર અક્ષર કાઢવા લાગ્યો. હું તો મને મારા મનમાં અહંકાર આવ્યો, આપણા અક્ષર ફાઇન છે, બાપજીને મજા ગમે આપણા અક્ષર, બાકી કોઈને કેમ ના કહું. અને આપણા કાગળ લખે અક્ષર આપણા સરસ, અને એકદમ સ્વચ્છ કાગળ લખું. અને ત્યાં તો બાપજી મને એક શબ્દ લખાયો કે આપને જો પૃચ્છા કી, પૃચ્છાનો પેલો પૂરું મને લખતો ના આવડ્યું ભાઈ. હા, હું તો બધો પછી ગ્રેજ્યુએટ થયેલો હતો, તો એ પ્રૂ ના લખતો આવડ્યું. એટલે મેં એમ લખ્યું કે આ નહીં, એમ એને કેટલું ચેક્યું, અડધી લીટી ચેકી ચેકી ચેક, જે અત્યાર સુધી મેં કાળજીપૂર્વક એમ સુંદર લખ્યો હતો તે અડધા લખાયા પછી આખો ચેકાઈ ચેકાઈ ચેકાઈ. અને પછી તો બાપજી એક પણ મને આમ પેલા ફેંક મારી દીધી એમ કરીને, માસ્ટર થયો જ કે પાછો. અને આમ પ્રૂ, આ અમુક બાપજી, હા 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 પ્રૂ, આ બરોબર. અને આખો મારો આખો કાગળ ચેકાઈ નાખ્યો, મારી આખી જે રોપ હતો ને ઉતારી જ નાખ્યો મારો ફટસુને. એટલે તરત જ ઉતારી નાખે. સંતની આગળ, ગુરુની આગળ કોઈ દાડો અહંકાર ન કરાય. શિયાળાના દિવસમાં બાપજી ઉઘાડા પગે પરિક્રમા કરેલી, આગળ આવશે તારે ખ્યાલ આવશે. એટલે એમના એમના પગમાં બધા ચીરાળા પડી ગયેલા. એટલે શિયાળામાં એ વેર બધા બહુ એમને તકલીફ આપે. એટલે અમે કોકમનું ઘી ઘસીએ. એટલે સાંજ પડી, બબા લોકો જતા રહ્યા, એટલે 5-10 જણ રહ્યા અને બધા દરવાજા બંધ કર્યા. એટલે બાપજી મને કહું કે જરા મારા પગે કોકમનું ઘી ઘસી આપ. એટલે એમને પગ ટેબલ પર મૂક્યા અને હું ઘી ઘસવા બેઠો. આજુબાજુ પેલા બધા બીજા મારા ગુરુ બંધુઓ બેઠા વાતો કરતા. મારા મનમાં અહંકાર આવ્યો કે જો બાપજી મને જ કહ્યું, હા એ બીજા કોઈને ના રાવજીને કહ્યું કે ના બાલુને કહ્યું, એ પુરાણીને મને મને જ કહ્યું કે ગોવિંદ તું ઘી ઘસ, એટલે આપણે કંઈક છે. આવું મારા મનમાં અહંકાર આવ્યો એટલે હું ઘસવા મળ્યો. શિયાળો અડાળો ભાઈ, 6 વાગે તો દિવસ આથમી ગયો. 6 વાગ્યાનો ઘસ ઘસ ઘસ, 6:30 પણ લાઇટ બાપજીની આગળ દીવો તો હળગાવાય નહીં. અને બાપજી એવી વાતે વળગ્યા એવી વાતે વળગ્યા, આ તો કલાક અડધો કલાકમાં તો આ મારો હાથ એટલો દુખી ગયો કે હજી પેલા મોકળા વાતો બંધ કરો અને હવે આ હવે જો દિવસ હોય અથવા અજવાળું હોય તો પેલા ભાઈબંધન કે નહીં આઈને આ લે તું એમ કહેવાય, પણ અંધારું એટલે પેલા સાડા જોયે જ ના કોઈ, બધા એમના વાતોમાં મસ્ત સી વાતો કરો છો બંધ કરો ને આમ, અને આ તો મને આમ ખરી પડે એટલો, પણ બાપજી તો જરાય પગલે એના, સાડા સાત થયા આઠ થયા ભગવાન આ બંધ કરાય ના, કે શું કેમ બંધ કરી દીધું એવું થાય, અને આ પેલા અલા બંધ કરો તમે વાતો, આ હાથ મારો આમ થઈ ગયો નવ થયા, વિચાર કરો હાથ ને એમ થઈ ગયો